તારીખ 6/11/1997 થી તારીખ 9/11/1997 સુધી પૂજ્યભાઈ શ્રી શશીભાઈ દ્વારા ભાવનગરમાં થયેલ તત્વચર્ચા, સળંગ નંબર 120.
ખોજ કરની ચીજો, ખુદ કોઈ ખોજ કરની ચીજો. જો પરિણામ છે એ પરિણામ વગરનો તો કોઈ સમય નથી. આત્માનો પત્તો લાગ્યો નથી તો ક્યાંક બહાર જ જાય છે, અંદર જતા નથી. એનો અર્થ તો બહાર તો જાય છે, ક્યાં ક્યાં બહાર જાય છે. ક્યાં તો પકડાતા નથી. ખેતમાં જાય તો સારું છે, તો ખેતમાં વધારે જ વધવો જોઈએ. તો એ જો વધશે તો વેદનામાં આવશે, એ ભલે ચાલુ રહીએ ને વધે. અમુક પરિણતિ થઈ ગઈ હોય તો પણ અંદર કન્ટિન્યુ રહે, પરિણતિ ન પકડાતી હોય એવું બને. પહેલા જે રસ લીધો છે પરલક્ષમાં, એની પરિણતિ થઈ ગઈ હોય, એ પરિણતિ તોડવામાં તીવ્રપણે સ્વલક્ષ થાય ત્યારે એ પરિણતિ તૂટે. આત્મકલ્યાણની ભાવનાનો રસ તીવ્ર થાય ત્યારે ઓલી પરિણતિ ઉપર અસર થાય, નહીં તો ઓલી પરિણતિ આડી આવે. આગળ હાલવા ન દે, પરિણામને આગળ ચાલવા ન દે. એટલે એક વખત તમે નુકસાન કરી બેઠા, એ નુકસાનને વાઇપ ઓફ કરવામાં પરસેવો ઉતરે. ઘણો રસ લીધો હોય સંસારનો, એ રસ તોડવો છે, એથી વધારે રસ આવશે તેથી જ તૂટશે. જેટલો રસ લીધો છે એનો વિરુદ્ધ રસ વધારે ઉત્પન્ન થાય ત્યારે ઓલી પરિણતિ તૂટે. નહીતર ન છૂટે, પરિણતિ તમને નડે. શું છે કે તમે એ રસને હજી તમે પરિણતિમાં જાળવી રાખો છો, ઉપયોગમાં ભલે ફેરફાર થયો છે, અને ઉપયોગમાં તો ફેરફાર થવાનું કેટલું સંયોગી કારણ પણ હોઈ શકે. ઉપયોગ બીજી બાજુ ન જોતો હોય તો એનું કારણ કેટલાક સંયોગો એવી પ્રકારના હોય, એમાં પણ એમ પણ થતું હોય. એ તપાસવું જોઈએ કે કોના આધારે એમ થાય છે. હા, જળવાઈ રહ્યું. સંયોગ બદલાય તો પછી તરત ઊભો થતા વાર ન લાગે. સંયોગના આધારે ફેરફાર થયો છે, ભાવનાના આધારે ફેરફાર થયો છે, એ જરા ચેક કરવું જોઈએ. તારે તો કોક નું જોઈએ એટલે એમાં બધું વરે મન બહુ થઈ જાય પાછું. આત્મકાર્ય કરવું છે કે નથી કરવું, કોમન બોઇઝ ને આપણે કોમન, એને હવે કોમન થઈ ગયું છે. આ તો એક વિશિષ્ટ પ્રકારની અનકોમન લાઈન છે. વિચાર કરી દઉં આપણે કે બધા કોમન છે, આપણે કોમન થઈ જવું છે કે અનકોમન રહેવું છે. રસ છે, રસ એમાં સારું લાગે છે, બધા ખોટા અભિપ્રાય છે. ખોટો અભિપ્રાય છે એમ સમજવું જોઈએ કે અમારો ખોટો અભિપ્રાય છે, હું ખોટો રસ લઉં છું, મને નુકસાન થશે, હું મારા આત્મકલ્યાણમાં આગળ નહીં વધી શકું. પહેલાં એ નક્કી કરવું, કરવું છે શું, આત્મજ્ઞાન કરવું છે કે નથી કરવું, કે સાયકલ ફેરવી છે ને સ્કૂટર ફેરવવા છે, ક્રિકેટ રમવું છે, શું કરવું છે. એવો એટલે તો બધી ગડબડ થાય છે, એટલે જ ગડબડ છે. રસ નહીં લેવાનો, ચલાવવાનું મળે ત્યારે પણ રસ નહીં લેવાનો. આમાં શું છે, હવે શું આત્માને, આત્મા આત્માને શું મળી જાય છે આમાં, આમ તો એમથી કલ્પના જ કરવી છે ને. બીજું
મને ત્યારે ચોખ્ખો પ્રતિબંધ દેખાનો વેદના પહેલા ફૂચકો પડે નહીં. પછી આપણે વિકલ્પ જોયો નહીં ને બે છેડાનો. બે છોડાનો વિકલ્પ ન હોય ને, આપણે કામ હોપી દઈએ એટલે આપણા માથે કઈ રહ્યું નહીં. પછી ક્યાં બે છેડાનો વિકલ્પ રહ્યો? એ તો વ્યવસ્થાનો વિષય છે. કેમ વ્યવસ્થા ગોઠવી? જ્યાં સુધી ચિંતા રહેવાની ને ત્યાં સુધી આ દિશામાં એક ડગલું નહીં આવે. સંયોગની ચિંતા આત્માને આખો આખો પકડી રાખે છે. ઇષ્ટ અનિષ્ટ પણ અભિપ્રાય આપણો કેમ છે હજી એનો વિચાર કર. આ સારું ના ગમે ના ન ગમે, આ ગમે ન ગમે, એવું શું કરવા થાય છે? કલ્પના કરી છે. અનેક વિપરીત અભિપ્રાય છે એમાં. આ ઇષ્ટ અનિષ્ટપણાનો અભિપ્રાય પણ વિપરીત છે. અભિપ્રાય તોડવાનો. થોડું કરાવી ગયો સરસ, પછી નો આવ્યો. તારે શું કરવા માથે રાખવું છે? એ વાત તારે શા માટે માથે રાખવું? તારે કઈ રોલ ભજવવાનો છે એમાં? નહીં ને તો શું કરવા? વિકલ્પ કરશે કરશે. પછી હું જેને માથે છે એ કરશે, આપણે શું કરવા? વિકલ્પ કરવો, કોઈને ગમે કોઈને ન ગમે, આપણે શા માટે? અગાઉથી જ પાણી પહેલાં મોજા ઉછાળવા જોઈએ. કેનાર કહેશે ગમવું ગમવું છે ને ગમશે, એની એ વખતની જે પર્યાય છે એ થશે. આપણે પાણી પહેલાં મોજા શું કરવા ઉછાળવા? બધું માથાકૂટ ઉઠમાંથી નીકળી જવું, કામે લાગી જવું બિનજરૂરી છે. લંડન વાલે આ
રહે તો શરૂ મેં બોલા બોલના ચાહીએ સબકો જિસકો મિલના હૈ ભાવનગર આ જાએ, ફિર ભી હમકો મન મેં લગતા હૈ કિ ઉનકો બુરા લગેગા હમ નહીં જાએંગે તો.
ऐसा है मिलना है तो या तो जाते वक्त या वापसी में एडजस्टमेंट कर लेना, और क्या. क्योंकि यात्रा तो यात्रा होती है, और तो वो लोग सब सब लोग जानते हैं कि यात्रा का महत्व ज़्यादा है. और फिर भी आपको क्यों माथे पे रखना? जैसे इनका पोजीशन ऐसा आपका है, क्यों माथे पे रखना? वो जाने, बाप बेटा अपने आप जाएँ निपटाएंगे अपने को. क्या मुझे तो उतना बोला कि जैसा वो कहेगा वैसा मैं करूँगी, बात खत्म. अपन क्यों माथे पे रखें? विकल्प को बढ़ाएं, परिणाम को बिगाड़ें, क्या जरूरत है?
सुबह सत्संग भवन में ऐसा भी ख्याल आ गया था, अपने वो पहले બોમ્બે જા સકતે, બચ્ચો કા સ્કૂલ બાદ મે જ્યાદા મિસ. तो
करीब करीब आ जाएंगे, 3 तारीख को आप निकल जाएंगे वहाँ से। दो चार दिन का फर्क पड़ता है। अपने माथे पे बोझा नहीं रखने का, जब दूसरे काम करने वाले हैं तो हम क्यों रखें, वो निपटाएंगे अपने घर वालों से। अपन तो अंडर में चलने वाले हैं ना, फिर क्या। મેનેજર થઈને કામ કરો, બતાવી દઈએ બહુ પરિણામ વાળી ઘડી ઉઠી જતા હોય તો કામ પૂરું કરી નાખવું જોઈએ, કરતી વખતે જરા વધારે સાવધાન રહેવું, રસ ન લંબાય। કેટલા ટકા માર્ક આવે છે ત્યારે શું, તો પછી પપ્પા ખોટી ચિંતા કરે છે। પપ્પાને કહે કે તમારે પોતાપણું કરવાનું છે, તારે યાદ દેવડાવો કે તમારે મારામાં પોતાપણું કરવાનું છે, પાડોશીની છોકરીને કેમ નથી કહેતા તું માનતી નથી, તારે એમ કહે ઠીક। એની રીતે ભણે છે તો 80% આવે તો પછી આપણે શું ચિંતા કરવાની, ભણે તો ભલે ન ભણે તો ભલે, એકાદ વખત કહેવો, 10 વખત ન કહેવો, એકાદ વખત કહેશે બસ યાદી આપી દેશે, ભૂલી નથી ગઈ ને, તારે ભણવું હોય તો ભણજે, ન ભણવું તો કાંઈ નહીં, બસ
લાવીને આપે નિંદાય 3 જણા ને છોટી થી અલગ અલગ તારીખ મને કેમ વિચાર નતો આવતો કે હું કેવી રીતના એડજસ્ટમેન્ટ કરીશ, કેવી રીતના આપી શકું, એવી કેમ વિચાર નતો આવતો. ભાઈસી મેં જોયું ને તો મારી પ્રકૃતિ દેખાણી, કે મારી કઈ ચિંતા ન કરવી, કેવી પ્રકૃતિ છે, કઈ વિચાર કામ કરું તો વિચાર્યા વગર કેવી. ભાઈથી પછી મેં એમ લીધું કે કદાચ મને ક્યાંયથી મળી નહીં અને એ લોકોમાં ના પાડવી પડી ત્યારે મારા પરિણામ કેવા થશે. તો ભાઈજી ત્યારે પરિણામ મારા બહુ ખરાબ થઈ જાય, એમાં આકુતાના પરિણામ થશે ને ભાઈ થી તરત દેખાણા મને. ત્યારે મેં શું થયા કે ત્યારે મને કોઈને ના પાડવી ગમશે નહીં, કેમ કે મેં એ લોકોને સારી રીતે ના પાડી દીધી. એટલે જે પહેલાં એવી જ નથી કે મને ચિંતા નહીં, મમ્મી કહે કે પણ તને નહીં મળે આમ તેમ તો તે કેમ આવી રીતના ના પાડી દીધી. તો ત્યારે મને એમ થયું કે હાલો ને કાંઈ વાંધો નહીં, એમ જે રીતે ભાઈ છે મેં તો કાંઈ વિચાર્યું નહીં, પણ મેં કીધું કેમ આવી રીતના થાય છે. ભાઈ છે એવી રીતના લાગ્યું કે મારી પ્રકૃતિ આવી રીતની છે
મીઠું નતું પ્રેક્ટિકલ કરે છે. નો ભાવ એવું કોઈ છે જ નહીં, અત્યારથી મીઠા વગર જ ખાધું. એ તો કલ્પના જ છે, બીજું કઈ નથી. રાંચીમાં 70 દિવસ મીઠા વગર જ ખાઈને બધું ખાધું હતું, એક ચીજમાં મીઠું નહીં રાખ્યું, દાળમાં શાકમાં અચારમાં કાંઈ વાંધા કાચું સલાડમાં કોઈ કાંઈ નહીં. બોમ્બેથી
ફોન હતો, પાપાજીને ઘરે ગોશાબાબુએ કીધું, ફોન કરવાનું કીધું તમને અર્જન્ટ 8 વાગે, તરત જ ભયના પરિણામ ચાલુ થઈ ગયા.
કોને ફોન કરવાનો છે?
મને કીધું છે.
હા ભાઈ, હું કઈ વાઘ દીપડો થોડો છો, ખાઈ જાય આપણને.
5 તારીખ નું કીધું કે મને આવવાનું, ગમે તેમ કે 5 તારીખ પાછી આવી જશે.
બરાબર છે,
અને થોડા દિવસો પૂરા ગયા એટલે મને જરા.
હા બરાબર છે, એવા અમારે એવું સમજવું કે તમારો ભરોસો ન રાખવો. કેમ ગડબડ થઈ ગઈ છે? ફલાણું બહુ ભાવે છે, ફલાણું બહુ ગમે છે, પિક્ચર બહુ ગમે છે, નવા કપડાં બહુ ગમે છે, શું કરવું છે? પરિભ્રમણ કરવું છે. ગમે છે ગમે છે ક્યાંથી આવવા માંડ્યું બધું? કાંઈ અમલીકરણ કરતું નથી. એટલે માન ચડ્યું કહેવાય, માનને ઠેસ ન પહોંચ્યું કહેવાય, પણ માન ચડ્યું કહેવાય. કોઈ આપણને વખાણ કરે ને સારું લાગે એટલે આપણને માન ચડ્યું ગણાય. શું માનને ઠેસ ક્યારે પહોંચી કે ભાઈ અપમાન કરે ત્યારે. એટલું બધું નહીં કરવાનું, માથું શું કરવા મારવું જોઈએ? પડ્યું તો ભલે, ન પડ્યું તો ભલે, આપણે ક્યાં ગવર્નર થવું છે એને? કાંઈ બસ તારે, આપણે એના હેડ હોય, એના બોસ હોય, તો આપણે બધું એવું કરીએ. આપણે તો કાંઈ સંબંધ જ નહીં રાખવાનો, એને નહીં જાણે. પ્રયત્ન શું કરવાનો? કે એવું તો જ્ઞાની પણ કરે, આપણે શું પ્રયત્ન કરવાનો? મારા પણ હું કેમ થયો? વ્યવસ્થાપક તરીકે કામ કરવું છે કે માલિક તરીકે કામ કરવું છે? વ્યવસ્થાપક એટલે મેનેજર. પ્રયત્ન એ કરવાનો છે કે આ ઘરમાં પૂર્વકર્મ નામનો એક શેઠ બેઠો છે, પ્રારબ્ધ નામનો એક શેઠ બેઠો છે, અનેક પ્રકારના કામ આપણી પાસે કરાવે છે. તો પ્રારબ્ધ અનુસાર વિકલ્પ આવે, કામ કરી લેવું. ચારિત્રનો દોષ જરૂર છે, પણ આપણે અત્યારે ચારિત્રના દોષ ઉપર લક્ષ નથી દેવાનો. પોતાપણું થઈને શ્રદ્ધાનો દોષ થાય એના ઉપર ધ્યાન દેવાનું છે. ત્યાં પ્રયત્ન એમ કરવાનો કે આ રીતે સાવધાની આવી, એમાં મારાપણું થયું કે મારાપણું મટાડવા માટે કાંઈ મેં બીજો પ્રયોગ વિચાર્યો કે નહીં, મારાપણે નથી કરવું, વ્યવસ્થા રાખવા ખાતર કરવી છે. અને એ વ્યવસ્થા કદાચ ન રહીએ કે ભૂલી જવાય, તો જાય તો મારું જાતું નથી, રહ્યું તો મારું રહ્યું નથી. એમ હું એ વસ્તુની સામે જોઈને અનુભવ કરવાનો પ્રયત્ન કરું, એમ પ્રયોગ કરવાનો. એટલે ખાલી આપણે દોષ પકડાય એટલેથી અટકવાનું નથી, દોષ જરૂર પકડવાનો છે. કયા પ્રકારનો દોષ છે એ પકડવાનો છે, અને એનો ઈલાજ શું છે એ પણ સાથે સાથે આપણે કામ કરવાનું છે. એવી રીતે આખું કામ થવું જોઈએ, નહીતર શું થશે કે આપણે રોજ સત્સંગ કરીએ છીએ, આપણા દોષ પકડી પકડીને રોજ કહીએ છીએ, તો પછી રોજ દોષ પકડવા ઉપર ધ્યાન જશે, ધ્યાન રહેશે. પણ એટલું કામ, એટલું જ કામ નથી સોંપવામાં આવ્યું, માત્ર દોષને જ પકડવા એટલું જ કામ નથી સોંપવામાં આવ્યું. એ દોષના મૂળિયા જોવા, મૂળિયા એટલે એની પાછળનો અભિપ્રાય, એના બીજા કોઈ પડખા હોય તો એ પણ જોવા, અને પછી એ મટાડવા માટેનો યથાર્થ પ્રયોગ શું એ પણ વિચારવું. વિચારવું, સમજવું અને લાગુ કરવું, અમલીકરણ કરવું, એમ બધું એટલે હદ સુધીનું કામ થશે ત્યારે આ કામ આપણે બરાબર કરીએ છીએ એમ આવશે. અથવા આપણે નિષ્પક્ષ થઈને દોષ જોઈએ છીએ, દોષમાં દોષ જોવાનો પણ પક્ષ નથી પણ દોષ મટાડવાનો પક્ષ છે, એમાં એનું નામ નિષ્પક્ષપણું છે. મારા પણ સાવ જાય નહીં અત્યારે, પણ આપણે પ્રયત્ન કરીએ તો પાતળું ઘણું પડે અને પાતળું પડે તો જાય એમ છે. પ્રોસેસ એટલો છે, દર્શનમાં જાય છે સમ્યક્ત્વના કાળે, પણ એ પહેલાં એ મંદ થાય છે. કોઈને મંદ થયા વિના અભાવ ન થાય એવો એનો ક્રમ છે. એ ગુરુદેવે 303 નંબરના વચનામૃતમાં એ વાત કરે છે. એટલે ખ્યાલમાં આવે એટલે ભાવ ભાષણમાં લેવું છે. ગુરુદેવ ખ્યાલ શબ્દ વાપરતા હતા. દર્શનમાં મંદ થાય તો વસ્તુનો સ્વભાવ ભાસે, અને દર્શન મૂળનો અભાવ થયા વિના અનુભવ ન થાય સ્વરૂપનો. એટલે ભાવ ભાષણ સુધી મંદતાનો સવાલ છે, અનુભવમાં અભાવનો સ્ટેજ છે. તો અત્યારે મુમુક્ષુની ભૂમિકામાં પ્રયોગ કરીને, અવલોકન કરીને, વિજ્ઞાન કરીને એને પાતળું પાડવાનો છે કે જેથી એ નાશ પામવાનો અવસર આવે એ વખત આવી જાય એમ લેવાનો છે. પ્રયાસ કરી રહ્યા છે અને હાઈ બી નથી લેતા ભાઈ, મારા પણને જોર એટલે એટલે શું એના એનું નામ જ નિષ્પક્ષપણે દોષને જોવા છે, અપક્ષપાતપણે દોષને જોવા છે. એ દોષ જેવો છે એવો જોવો છે, એની અંદર કોઈ છળ નથી પકડવો કે હું આમ કરું છું આમ કરું છું આમ કરું છું એમ નહીં. એટલું મારાપણું થાય એટલું મારાપણું પકડવું જ જોઈએ. પ્રયત્ન નહીં કરવાનો, પ્રયત્ન નહીં ચાલુ તો મને તો પ્રયોગ નહીં કરવાનો. હા તો ન થવું જોઈએ, પણ એ તમે પ્રયોગ કર્યો હોય તો ન થાય, નહીતર થયા વગર રિએક્શન આવ્યા વગર રહીએ નહીં. એ સારું છે, અનિત્ય ભાવના પણ સારી છે, પણ એ વિચારણામાં જશે, આપણે પ્રયોગ કરવો છે. ધ્યાન રાખો ઉપદેશક પણ ન થવું, કોઈને કંઈ કહીએ ત્યારે ઉપદેશક થઈને નહીં કહેવાનું. આપણને વિચાર આવે એ વ્યક્ત કરવાની છૂટ છે, કહેવાની છૂટ છે, પણ ઉપદેશકનો ટોન નહીં આવવો જોઈએ કે એ મૂડ નહીં આવવો જોઈએ. એ અમારે ચર્ચા ચાલી છે અહીંયા સત્સંગમાં કે મુમુક્ષુ છે. આપણે કોઈ પણ તાત્વિક ચર્ચા ચાલે એ સારી વાત છે, પણ કોઈ બી કોઈ ઉપદેશક નહીં થતા. એક માણસ મુખ્ય હોય એ વક્તવ્ય આપે ત્યારે પણ જે ઈ સ્થાને હોય એને જાગૃતિ રાખવાની છે કે ઉપદેશક થઈને આપણે સત્સંગ નથી કરવો કરાવવો. ઉપદેશક એ આપણે જાગૃતિ હોવી જોઈએ. એટલે કૃપાલુદેવે સદગુરુ લગ્નના લક્ષણ કયા છે 837 પત્રમાં એમાં બહુ સ્પષ્ટ વાત કરી છે કે જે તીર્થંકર દેવ છે જગદગુરુ છે એ જ ઉપદેશકના સર્વોચ્ચ સ્થાને છે. કેમ કે એમના જ્ઞાનમાં કોઈ વસ્તુ અજાણી નહીં હોવાથી, અને પોતે દર્શનમોહ અને ચારિત્રમોહ બંનેને ક્ષય કર્યા હોવાથી, મોહ વિનાના હોવાથી, રાગ દ્વેષ વિનાના હોવાથી એ યથાર્થ ઉપદેશ આપી શકે છે અને ઉપદેશ આપવાના અધિકારી છે. કેમ કે નિર્દોષ, પૂર્ણ નિર્દોષ થઈ ગયા છે તો નિર્દોષતાનો ઉપદેશ આપવો એ એમનો અધિકાર છે. બીજો નંબર લાગે છે નિગ્રંથ ગુરુનો. એમણે પણ સર્વસંગ પરિત્યાગ કરીને નિષ્પરિગ્રહી થઈને નિષ્પ્રહી થઈને ગુરુસ્થાને એમ બિરાજમાન છે માટે એ ઉપદેશ આપી શકે છે, એમણે લીધા છે. ચોથા પાંચમા ગુણસ્થાનવાળાને ઉપદેશકના સ્થાને નથી ગણ્યા એમણે, અને એટલા માટે પોતે પણ ઉપદેશક નથી થયા. અને એક પત્રમાં એમણે કહ્યું છે કે અમે કોઈને ઉપદેશ આપતા નથી, કોઈ માર્ગના ઈચ્છુક જીવને માર્ગ બતાવવાનો આંગળી ચીંધીએ છીએ, અથવા અમારા આત્માને આવિર્ભાવ કરવા માટે અમે સત્સંગ કરીએ છીએ. ઉપદેશક નથી, અમે ઉપદેશક નથી અને અમારું ઉપદેશકનું સ્થાન નથી. હવે જ્ઞાની પોતે જ્યારે ઉપદેશક ન થતા હોય તો મુમુક્ષુએ તો થવાનો પ્રશ્ન જ પણ ઉપસ્થિત વિચારવા જેવી જ વાત રહેતી નથી. લાઈન પાતળી છે, પણ સાવધાની તો પોતાના નુકસાન ન થાય એના માટે પોતાને હોવી જોઈએ. શું એટલે એક તો એ લેવું કે હું મારા આત્માના કલ્યાણ માટે સ્વાધ્યાય કરું છું કરાવું છું, એક વાત. બીજું કે જે મોટા પુરુષ છે એ આમ કે છે, એ આમ કહેવા માંગે છે, એના ખાતે ચડાવતા જાવું. સુગાનીજીને પત્રમાં સ્ટાઇલ જોયું તો તમે કોઈ પ્રશ્ન પૂછ્યો હશે તો ગુરુદેવ એસા કહેતા એમ કરીને બેનસિંહને પ્રશ્ન પૂછે એટલે એમ કે ગુરુદેવે બધું બતાવ્યું છે, ગુરુદેવે આ બધું કહ્યું છે એમ કરીને પોતે કહી દે છે. એ સ્ટાઇલ રાખવી જોઈએ કે નાખવું મોટાના ખાતે. જ્ઞાનીઓ આમ કહે છે, શ્રી ગુરુ આમ કહે છે, આચાર્યો આમ કહે છે, હું કહું છું એ વાત નહીં આવે તો વાંધો નહીં આવે. વિનમ્રતા નહીતર અહંભાવ આવી જાય. અને એમ કહેતા કહેતા એમના પ્રત્યેનું બહુમાન આપવું જોઈએ અથવા એમના બે ગુણોનું ગુણગાન કરી લેવું જોઈએ. એટલે સાથે સાથે સત્સંગની સાથે સાથે ભક્તિ પણ થઈ જશે. અને સત્સંગ સ્વાધ્યાય ભક્તિ સાથે હોવો જ જોઈએ. જો ભક્તિ વિનાનો સત્સંગ સ્વાધ્યાય એટલે તત્વજ્ઞાનની ચર્ચા હોય તો શુષ્ક જ્ઞાન થયા વગર પણ નહીં રહે. આનંદઘનજીએ એટલા માટે તીર્થંકરના ની સ્તુતિ કરતા કરતા તત્વજ્ઞાન અંદર નાખ્યું કે અમારા જીનેશ્વર આમ કે છે, કે છે પોતે છતાંય તે નાખે છે કે જીનેશ્વર આમ કે છે. એ વિચક્ષણતા છે એમને કે પોતાને સારું એવું જ્ઞાન હોવા છતાં પણ એમને ભગવાનની ભક્તિ કરતા કરતા એ વાતને મૂકી દીધી. એ એમની વિચક્ષણતા છે. નહીતર અધ્યાત્મનો વ્યામોહ અને શુષ્ક અધ્યાત્મ થયા વિના રહે નહીં. એનો એક બહુ સરસ પેરેગ્રાફ છે. આનંદગંજીના પત્રો ઉપર જ એમણે ઉપદેશકની વાત એમણે 466માં લખી છે. એ સીધો પેરેગ્રાફ સામે આવ્યો. અમારો ઉપદેશ એવો છે કે ઉપદેશ વાત કરતા વાણી પાછી ખેંચાઈ જાય છે. સાધારણ પ્રશ્ન પૂછે તો વાણી પ્રકાશ કરે છે, એનો જવાબ આપીએ છે, પણ ઉપદેશ વાતમાં તો વાણી પાછી ખેંચાઈ જાય છે. અને તેથી એમ જાણીએ છીએ કે એ પ્રકારનો ઉપદેશ નથી. શું છે 753 572 નંબર નું પાનું છે. સ્વરૂપ આકાંક્ષી મહાત્મા હોય એમ જીન ભગવાનની તથા સિદ્ધ ભગવાનની ઉપાસના સ્વરૂપ પ્રાપ્તિનો હેતુ જાણ્યો છે. ક્ષીણ મોહ ગુણસ્થાન પર્યંત તે સ્વરૂપ ચિંતનના જીવને પ્રબળ અવલંબન છે. ચારિત્ર મોક્ષ થાય ત્યાં સુધી. વળી માત્ર એકનું અધ્યાત્મ સ્વરૂપ ચિંતન જીવને વ્યામોહ ઉપજાવે છે. ભક્તિ વગરનું એકલું અધ્યાત્મનું સ્વરૂપનું ચિંતન કરો તો તમને એમાંથી કલ્પના થાય, વ્યામોહ થાય, યથાર્થ જ્ઞાનમાં ન આવે. ઘણા જીવોને શુષ્કતા પ્રાપ્ત કરાવે છે અથવા સ્વેચ્છાચારીપણું ઉત્પન્ન કરે છે અથવા ઉન્મત્ત પ્રલાપ દશા પણ ઉત્પન્ન કરે છે. જેમ તેમ બકે એમાં શું કે ભગવાન કાંઈ કરી શકતા નથી, પરદ્રવ છે. ગુરુ પણ કાંઈ ન કરી શકે એ પણ પરદ્રવ છે. શું જે એને ભગવાનના ગુરુ પ્રત્યે ઉપકાર બુદ્ધિ આવવી જોઈએ, બહુમાન આવવું જોઈએ, ભક્તિ થવી જોઈએ, એના માટે અભક્તિના પરિણામ તત્વજ્ઞાનને ચર્ચાના બહાને એ પ્રકાર ઊભો થાય છે. સ્વચ્છાચારી, શુષ્કતા, ઉન્મત પ્રલાપતા, ગમે તેમ પ્રલાપ કરે, ઉન્મત એટલે ગાનપણની જેમ. ભગવાનના સ્વરૂપના ધ્યાન અવલંબનથી ભક્તિ પ્રધાન દ્રષ્ટિ થાય છે, અને જ્યારે ભક્તિ પ્રધાન દ્રષ્ટિ થાય છે ત્યારે અધ્યાત્મ દ્રષ્ટિ ભલે ગૌણ થાય છે, એટલે બે બે પદાર્થની ભિન્નતા એ વખતે ગૌણ થાય છે કે આપ જ અમારા ઉપકારી છો, આપે જ અમને દેખતા કર્યા, અમે તો આંધળા હતા, આપે અમને બધું સર્વસ્વ આપ્યું, એટલે ઓલું અધ્યાત્મ ગૌણ થાય બે બે ધર્મની ભિન્નતાવાળું. શું પણ તેથી શુષ્કતા, સ્વેચ્છાચારી પણ અને ઉન્મત પ્રલાપતા થતા નથી. આત્મદશા બળવાન થવાથી સ્વાભાવિક અધ્યાત્મ પ્રધાનતા થાય છે, એ સાચી દશા કેળવાઈને નિર્મળતા આવે અને સ્વરૂપ ભાસે અને આશ્રય યોગ્ય લાગે, શું ત્યારે સ્વાભાવિક અધ્યાત્મ દશા ની પ્રધાનતા આવે છે. એ વખતે આત્મા સ્વાભાવિક ઉચ્ચ ગુણોને ભજે છે અને આત્મામાંથી ગુણોની નિર્મળ પરિણતિ છે, એટલે શુષ્કતા આદિ દોષો ઉત્પન્ન થતા નથી અને ભક્તિ માર્ગ પ્રત્યે પણ જુગુપ્સિત થતા નથી. હવે આમાં એમણે શું એક સિમ્પટમ બતાવ્યું, ચિહ્ન એ બતાવ્યું કે જે તત્વજ્ઞાનમાં શુષ્કતામાં આવે છે અથવા અધ્યાત્મના વ્યામોહમાં આવે છે એને ભક્તિ ગમતી નથી, જુગુપ્સા એટલે અણગમો, એને ભક્તિ પ્રત્યે અણગમો આવે અને અયથાર્થ પ્રકારે જે ભક્તિ પ્રધાનતા માર્યા હોય એને સત્સંગ અને તત્વજ્ઞાનની ચર્ચામાં અણગમો આવે. એમ કે ભક્તિ કરો ને, આ બધી હું આ બધી માંડી છે ચર્ચા આવે, આપણે જ્ઞાનનું શું કામ છે, ભક્તિ જ કરો ને. જરૂર શુષ્કતા જ્ઞાનમાં વાળો શું કે ભક્તિ ભક્તિ કાંઈ એમ નથી, ભલે નહીં, કાંઈ બધો રાગ છે, જ્ઞાન થવું જોઈએ બરાબર છે. એટલે બેનું કોઓર્ડિનેશન થવાને બદલે જ્ઞાનવાળો ભક્તિનો તિરસ્કાર કરે, ભક્તિવાળો તત્વજ્ઞાનનો તિરસ્કાર કરે, આ બંને અયોગ્ય પ્રકારમાં જાય છે, બંને પ્રકાર અયોગ્યતામાં જાય છે, એમ ન થવું જોઈએ. બંને કોઓર્ડિનેટેડ રહેવા જોઈએ, સાથે રહેવા જોઈએ. હા, પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ છે, સબ આગમ ભેદ સુર બસે, એટલે એને આગમનો રહસ્ય સમજાવવા માંડે, અંદરથી સમજાવવા માંડે, એવી નિર્મળતા આવે. જો એને પોતાના ગુરુ પ્રત્યે બહુમાન આવે તો એને આગમ સમજાવવા લાગે, આગમનો પરમાર્થ સમજાય, એનું રહસ્ય સમજાય. સ્વાભાવિક આત્મદશા સ્વરૂપહીનતા પામતી જાય છે, જ્યાં અહંતાદિના સ્વરૂપ ધ્યાનાવલંબન વગર વૃત્તિ આત્મા કરતા ભજે છે ત્યાં પછી કંઈક વાત અધૂરી રહી ગઈ છે, પત્ર અધૂરો મળ્યો છે, પણ જેટલો પોર્શન છે એમાંથી એ વાત સ્પષ્ટ થાય છે. અને એટલા માટે જ એમણે આનંદખંજીનો પ્રશંસા કરી છે કે એમણે ભક્તિની અંદર આ વાતને સ્થાપી, બધા તત્વજ્ઞાનને સ્થાપ્યું એમણે. શું એ વાત અમને 571 પાને છે. સિદ્ધ ભગવાન કેવળ અમૃત પદે સ્થિત હોવાથી તેમનું સ્વરૂપ સામાન્યપણે ચિંતવું દુર્ગમ્ય છે. અરંત ભગવાનનું સ્વરૂપ મૂળ દ્રષ્ટિથી ચિંતવું તો તેવું જ દુર્ગમ્ય છે, પણ સંયોગી પદના અવલંબન પૂર્વક ચિંતવતા સામાન્ય જીવોને પણ વૃત્તિ સ્થિર થવાને કાંઈક સુગમ ઉપાય છે, જેથી અરંત ભગવાનની સ્થાપનાથી સિદ્ધપદની સ્થાપના થયા છતાં આટલો વિશેષ ઉપકાર જાણી શ્રી આનંદઘનજીએ આ 24 તીર્થંકરની સ્થાપના રૂપે રચી છે. નમસ્કાર મંત્રમાં પણ અરંત પદ પ્રથમ મૂકવાનો હેતુ એટલો જ છે કે તેમનો વિશેષ ઉપકાર પણ છે. પછી સિદ્ધ પ્રાપ્તનો એમણે આધાર પણ આપ્યો છે કૃપાળુ દેવ. સંબંધ નો મુખ્ય નહીં કરવો, ત્યારે કોઈ પણ પ્રશ્ન થાય ઉદય છે. ઉદય ની અંદર જયારે સંબંધ જોડવામાં આવે છે, એટલે સંબંધ ની મુખ્યતા કરવામાં આવે છે, ત્યારે પરિણામમાં ગડબડ થાય છે, દ્વેષ થવાનું કારણ એ છે. મારેલો જે સંબંધ છે, જે વ્યવહારિક સંબંધ છે, એ ખરેખર સંબંધ નથી, એ પણ એક જીવ છે. અને જે પરિસ્થિતિ પ્રતિકૂળ છે એ આપણા પૂર્વકર્મના હિસાબે છે. એટલે સંબંધો મુખ્ય થાય તો પરિણામ બગડવાના, અને જીવ તરીકે લ્યો તો પરિણામ નહીં બગડે. જીવ તરીકે જોવાનો પ્રયોગ કરવો એ પણ એક જીવ છે. જે ગરબડ થાય, જે કાંઈ પરિસ્થિતિ ઊભી થાય છે, આપણો પૂર્વકર્મ છે. આમ આપણા સંબંધ પકડીને આગળ નથી વધવું. પછી વાંધો નહીં આવે. પછી મા બાપ હોય કે પતિ પત્ની હોય કે ગમે તે હોય, પછી વાંધો નહીં આવે. રસ તીવ્ર લે લિયા હે તો
જબ તક તો એસ નહીં રહેતા બોલો રહે અગર આપકે પીછે તો આપ ભી રહેતે તો નહીં રહેતા હે જિતને ટાઇમ તો આપકે પાસ રહેતા અકેલે હમ વસી ઈચ્છા પાલ
તરસ લાગે ને પાણી માગે ને પાણી દેવું, સામેથી આપણે કઈ કોઈ પ્રવૃત્તિ નહીં કરવી. ગૌ કરી નાખવું એમનું ઈ જાણે, એમનું ઈ જાણે. ભેંસના શીંગડા ભેંસને મારે, આપણે એનું વજન ની ચિંતા કરવી નહીં. સુબુદ્ધિ ન લેવાય, પેલા પ્રયોગ કર સુબુદ્ધિ ટાળો પછી લઈ જાય. એટલું કરું બહુ આકુરતા નહીં કરવી. બરાબર આપવું જોઈએ. નિષેધ નથી આવતો એનો અર્થ કે હજી એને કાઢવા માટે જે તીવ્રતા આવવી જોઈએ નથી આવતી. તો એ તો અમસ્ત અડ્ડો જમાવીને તો બેઠેલા છે બધા દોસ્તો, બધા ખર્તો કરીને બેઠા છે, ક્રોનિક ડિઝીઝ થઈ ગયા છે. એને તો સરખો નિષેધ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી પકડાશે તો પણ જાશે નહીં. પ્રોસેસ શું છે કે કેટલાક જીવો તો પોતાના દોષ પકડતા જ નથી, કેટલાકને પકડાય તો બચાવ થાય છે, અને કેટલાકને પકડાય તો જોઈએ એવો નિષેધ નથી આવતો. ત્યાં સુધી એનો ઈલાજ નથી. નિષેધ તો તીવ્રતાથી આવવો જ જોઈએ. નિર્ણય ઉપરાંત એનું જે નુકસાન છે એ પણ ભાસતું નથી. હા, નુકસાન ભાસે તો જીવનો એવો સ્વભાવ છે કે નુકસાનમાં ઉભો ન રહીએ, થોડું પણ નુકસાન પસંદ નથી. જીવને થોડુંક નુકસાન પણ પસંદ નથી. પરચુન ગણતા ગણતા કે ચારાઠાને નીચે પડી જાય તો આપણે લઈ લઈએ, પણ ચારાઠાના માટે કોઈ એમ કે તમે વાંકા વળો જોજો, કારણ કે એવું કંઈક ચાલુ સસ્તા છીએ અમે એમ કહીએ આપણે. હા, એટલે વગર જોતું નુકસાન તો આપણને સામાન્ય નુકસાન પણ પોસાતું નથી. આમાં નુકસાન જેટલું દેખાય એટલો જ નિષેધ આવે. નિષેધ નહીં આવે પાછળ કારણ તપાસવું જોઈએ. ન તપાસો, ન તપાસાય તો એ લાઇટલી લઈ લેવાય. એટલે દેહાત્મ બુદ્ધિ થતી હોય, અધિકાર બુદ્ધિ થતી હોય, મોટાપણાની બુદ્ધિ થતી હોય, કરતા બુદ્ધિ થતી હોય, એમાં જ્યાં દોષ થતો હોય ત્યાં એનું નુકસાન દેખાવું જોઈએ, તો એનો નિષેધ પણ જોરથી જ આવે તો એ દોષ મળા પડે. કારણ કે પછી તીવ્ર નિષેધ આવે ત્યારે એ દોષને આધાર નથી, એ નિરાધાર થઈ ગયા. પછી નિરાધાર થયા એ નહીં રહી શકે. એટલે જ્યાં સુધી આત્મા એને આધાર આપે છે ત્યાં સુધી જવાના નથી, એ વાત પણ ચોક્કસ છે. એટલે જે નિષેધ નથી જોરથી આવતો એટલે હજી આત્મા એને કાઢવા માગતો નથી, ખરેખર કાઢવા નથી માગતો. એવી વાત છે. અભિપ્રાય ઉપર નિષેધ આપવો જોઈએ. કોઈ દોષ બતાવે તો આર્ગ્યુમેન્ટ કરે, બીજાને માથે નાખે, પોતાનો દોષ કારણ બીજાનું બતાવી દે, દોષને સંતાડે, છુપાવે, એ બધા દોષના બચાવ છે. ભારી અપરાધ નહીં હે, વો તો એક મેનેજમેન્ટ કા સવાલ ભી હો સકતા હે.
ડર લગતા હે બાદ મેં હમકો ફેંકા જાયેગા ઇસલિયે પહેલે સે.
હા, હમકો સતા રહેગા વો એસા નહીં દિમાગે, ઉસમે અપના પણ નહીં કરના હે. બાકી અપને કો સ્વાધ્યાય સત્સંગ કરના હે, બીમારી કે અવસ્થા મેં ઉતના નહીં હો પાતા હે, તો ઉસકો મેનેજ કરે, ઠીક રખે, અપના પણ કરકે નહીં, લેકિન વો બાધા નહીં ડાલે હમારે કામ મેં, ઇસલિયે
જબ
ચોરી કરને વાલે હોતે હૈ તો ઉનકો ભી અપના કો અનુમોદન નહીં દેના હૈ, તો અગર ઉનકો માલૂમ હો ગયા કે કોઈ ચોરી કર લેતા હૈ તો વો ચોરી નહીં કરે, એસી વ્યવસ્થા, તો વો ભી મેનેજમેન્ટ કા સવાલ હૈ. અપના પણ નહીં કરતે, અપના પણ કરતે હૈ કે નહીં કરતે વો થોડા દેખ લેના ચાહીએ, કિસ અભિપ્રાય સે, કિસ કારણ સે કરતે હૈ વો દેખ લેના ચાહીએ. હા, વો થોડા ચેક કરના ચાહીએ, ભીતર મેં તલાશ કર લેના ચાહીએ.
अभी हम लोग आ गए थे आपके वहाँ, तो घर खुला थोड़ा था, पहले तो नहीं था, लेकिन भी आ गए वापस बैठा, रास्ते में वरुण दिख गया था साइकिल पे, तो मन में आ गया वरुण को बोलने को कि वरुण घर खुला है तुम चले जाओ घर. फिर विनी जी कहीं ध्यान आती नहीं, उनको इतना चिंता नहीं करनी चाहिए. कोई चीज से नुकसान दिखता नहीं है सामने, भाई समझ में नहीं आता नुकसान.
નુકસાન તો જો અશાંતિ હોતી હૈ વહી તો નુકસાન હૈ, દેખો ખુદ કો જો અશાંતિ હોતી હૈ વહી નુકસાન હૈ, ઓર અશાંતિ હોતી હૈ સાથ સાથ જો કર્મ બનતે હૈ વો ભી ઉદય મેં આકર કે પરેશાન કરને વાલે હૈ, તો ઇસલિયે વો ભી નુકસાન હૈ.
કોણ કામ આવ્યું?
दृष्टि કલ્પના કલ્પના છે. બહુ નાની નાની વાતમાં ઠીક ઠીક પણ થાય છે, મોટી વાતમાં કેટલું બધું થશે. ઇષ્ટ નિષ્ઠપણાના અભિપ્રાય ને મટાડવો પડે તો આપોઆપ થાય. એમ લાગ્યું કે આમાં સારું લાગ્યું, પછી શું કર્યું? સારું લાગ્યું ઇષ્ટ પણ થઈ ગયું કે નહીં? અભિપ્રાય ની ભૂલ ભાંગ્યા વિના આ બધું ચાલુ રહેવાનું. ત્યાં મંથન ચાલુ રહે, એમાં સારું શું લઈ, શું સારું હું ત્રણ જણના વાસણ કદાચ કરવા પડ્યા હોત એમાં હું ફરક પડી જાત, અને ન કરવા પડ્યા એમાં હું ફરક પડી ગયો. સારું ને શું છે, શું બીજું છે ને ખાસ એવી વાત? પણ પહેલેથી જે કોન્સેપ્ટ થઈ ગયો હોય પછી ગડબડ થાય છે. ફિલિંગ લેવલ પે ચેન્જ હોતા અભિપ્રાય કા બદલના ફિલિંગ લેવલ સહી હોતા હૈ, વિચાર કક્ષા મેં નહીં હોતા હૈ. વિચાર કી ભૂમિકા મેં પતા ચલે કે મેરા અભિપ્રાય ગલત હૈ તો ભી જાયેગા નહીં, વો ફિલિંગ લેવલ પે જાયેગા. હોના હી ચાહિએ. ફિલિંગ કી જો લાઈન હૈ વહી અનુભવ પદ્ધતિ હૈ, વિચાર પદ્ધતિ હૈ વો અનુભવ પદ્ધતિ નહીં હૈ. ફિલિંગમાં ફી થાય છે, હા ફી થાય છે, એટલે અસર આવે છે આત્મા ઉપર. માણસ નથી કે આપણે બધું સાંભળીએ છીએ પણ આત્મા ઉપર કઈ અસર ન આવે તો હું કામ નહીં. ફી થવું જોઈએ, અસર આવી જોઈએ. બોધ આપણને પ્રાપ્ત થાય છે એટલું પુણ્ય લઈને આપણે આવ્યા છીએ. આપણી પાસે સત્શાસ્ત્રો પણ છે અને સત્શાસ્ત્રો ઉપરનો શ્રવણ પણ આપણને મળે છે. હવે વાત એટલી છે કે એ બોધની અસર આત્મા ઉપર કેટલી થઈ, આ મૂળ વાત છે. જો આત્મા ઉપર બોધની અસર ન થાય તો એ શ્રવણ કે વાંચન કાર્યકારી છે. કાર્યકારી તો નથી પણ એમાંથી બીજી પણ ગડબડ થવાની સવાલ ઉભો થાય. ક્ષોભ વધે એટલે ક્ષોભ અહમ ભાવ આવ્યા વગર ન રહીએ. એટલે ફિલિંગ લેવલ છે એ જ કાર્યકારી છે. આની અંદર વિચાર તો થાય, સમજાય, વિચારથી સમજાય કઈ બહુ મોટી વાત નથી. જો કે ઘણાને વિચારથી નથી સમજાતું એટલે સમજવા વાળાને એમ લાગે કે ચાલો ઘણાને નથી સમજાતું આપણને સમજાય છે. પણ આપણે અહીંયા અટકવાનું નથી. આપણે તો કામ શું થયું અને કામ તો ફિલિંગ પસરાવ્યા વિના કામ થવાનું નથી, એટલે વિચાર માત્રથી કામ નહીં થાય એટલું આપણને લક્ષ ઉપર હોવું જોઈએ, ખ્યાલમાં રહેવું જોઈએ. એટલે આપણે જે આ ચર્ચા ચાલે છે એમાં હું જોઉં છું કે આપણે સાંજે કાર્યક્રમ ગોઠવો છે, દરેકે પોતાના પરિણામની ચર્ચા કરો.